એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં ફરી એકવાર સ્વાગત. આજે આપણે એક એવી ચોપડીની ઊંડાણમાં ઉતરીશું જેણે ખરેખર બહુ ચર્ચા જગાવી છે.
હા, બિલકુલ.
ગેલ હનીમનની એલિનોર ઓલિફેન્ટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. નામ જ એવું છે કે લાગે કે બધું બરાબર છે.
હા, પણ એવું છે નહીં. આ એમની પહેલી નવલકથા, પણ આવતા હોય તો ધમાકો કરી દીધો 2017માં આવીને.
હા, અને બધા એવોર્ડ્સ ને લિસ્ટમાં આવી ગઈ. કોસ્ટા ડેબ્યુ એવોર્ડ, બેસ્ટ સેલર,
અને પેલી રીસ વિધરસ્પૂન બુક ક્લબમાં પણ. એટલે એની પહોંચ બહુ મોટી હતી. ગેલ હનીમન પોતે સ્કોટલેન્ડના છે, અને આમ એમની લખવાની રીત છે ને
કેવી,
એમાં ડાર્ક હ્યુમર છે, મતલબ કટાક્ષ સાથે રમૂજ, પણ સાથે એટલી જ ઊંડી સહાનુભૂતિ અને મનોવૈજ્ઞાનિક પકડ છે. ગંભીર વાતોને હળવાશથી કહેવાની કળા.
એટલે જ એને ઘણીવાર અપલિફ્ટ કહે છે, મતલબ કે આશાવાદી સાહિત્ય, પણ એનાથી ઘણું વધારે છે આમાં.
ચોક્કસ, આમાં સામાજિક વાસ્તવિકતા છે, મનોવિજ્ઞાન છે, કોમેડી પણ છે, પણ ડાર્ક કોમેડી.
અને મુખ્ય પાત્ર એલિનોર ઓલિફન્ટ ગ્લાસ્કોમાં રહે છે, 30 વર્ષની. શરૂઆતમાં કેવી લાગે છે એ, એનું જીવન કેવું છે?
એલિનોરનું જીવન એટલે શું કહેવાય, એકદમ નિયમિત, એકદમ બંધિયાર, કોઈ બદલાવ નહીં.
એટલે રોજ શું કરે?
ઓફિસમાં ફાઇનાન્સ ક્લાર્ક, રોજ બપોરે એક જ જાતની સેન્ડવિચ, પેલી ચીઝ અને ઓનિયન. શુક્રવારે સાંજે કામ પછી સુપરમાર્કેટ જાય, ત્યાંથી એક માર્ગરેટા પિઝા અને 2 બોટલ વોડકા. બસ, આખો શનિ રવિ એકલા પીવાનું, કોઈ મિત્ર નહીં, કોઈ સોશિયલ લાઈફ નહીં.
બાપરે,
અને લોકોને મળવાનું, વાતચીત
એને આવડતું જ નથી, અને એને લાગે છે કે એની જરૂર પણ નથી. એ પોતાની જાતને ખબર છે કમ્પ્લીટલી ફાઇન માને છે.
આજ તો વક્રોક્તિ છે ને પુસ્તકના નામમાં જ.
બરાબર,
એને લાગે છે એને કોઈની જરૂર નથી. હા, એ બુદ્ધિશાળી છે, શબ્દો બહુ સારા વાપરે, પણ એની ભાષા એટલી ઔપચારિક લાગે, ક્યારેક જૂનવાણી પણ.
અને બીજા લોકો માટે શું વિચારે?
બધાની મનમાં ને મનમાં ટીકા કરે, કોના કપડાં કેવા છે, કોણ કેવું બોલે છે, કોનું ગ્રામર ખરાબ છે. જાણે જાણે આ એની સંરક્ષણ પ્રણાલી હોય.
એક દિવાલ જેવી.
અને એના ચહેરા પર પેલું નિશાન.
હા, એક ઘાનું નિશાન છે જે આપણને ઇશારો કરે છે કે એના ભૂતકાળમાં કંઈક ભયાનક બન્યું છે.
અને પેલી મમ્મી, એની સાથે ફોન પર વાત કરે છે, એનું શું?
ઓહ, એ બહુ જ મહત્વનું છે, પણ ડરામણું છે. દર બુધવારે રાત્રે એની મમ્મી સાથે વાત કરે.
કેવી વાતચીત હોય?
વાતચીત તો શું કહું, એકતરફી અપમાન જ હોય છે. એની મમ્મી સતત એને નીચું દેખાડે, એની ભૂલો કાઢે, એને નકામી સાબિત કરે. એ કોલ સાંભળીને એલિનોર વધારે ને વધારે દુઃખી અને દોષિત મહેસૂસ કરે.
એટલે કે આ સંબંધ એને તોડી રહ્યો છે.
બિલકુલ, એ એની એકલતા અને સ્વનફરતને વધારે છે. જાણે એ આ ઝેરી ચક્રમાંથી નીકળી જ નથી શકતી.
આવી જિંદગી, એમાંથી કંઈ બદલાવ આવે ખરો? કંઈક તો બનતું હશે ને?
હા, બને છે. 2 મુખ્ય વસ્તુઓ થાય છે જે એના જીવનની દિશા બદલે છે. પહેલી થોડી રમૂજી છે.
શું છે? યોર હેર કટ, આ બધું પેલો જોની માટે.
ભલે ને કલ્પના હોય, પણ કંઈક તો કર્યું એણે પોતાની જાત માટે.
હા, એ જ મહત્વનું છે. પહેલીવાર એ પોતાની પેલી બંધિયાળ દુનિયામાંથી બહાર જોવાની કોશિશ કરે છે. અંદર ક્યાંક તો જોડાવાની ઈચ્છા છે. આ પહેલો તણખો કહી શકાય. પછી બીજો મોટો વળાંક કયો?
બીજો વળાંક એટલે રેમન્ડ ગિબન્સ, એમની ઓફિસમાં નવો આઈટી વાળો છોકરો. દેખાવે થોડો શું કહેવાય, અસ્તવ્યસ્ત, પણ દિલનો બહુ સારો.
ઓકે, એ કેવી રીતે મળે છે?
એક સાંજે ઓફિસ છૂટ્યા પછી એલિનોર અને રેમન્ડ સાથે નીકળે છે અને જુએ છે કે એક વૃદ્ધ માણસ સેમિથોમ રસ્તા પર પડી ગયા છે, ઊભા નથી થઈ શકતા.
મદદ કરે છે. એની આ સહજ દયા જોઈને એલિનોર પણ થોડી અચકાતા અચકાતા મદદમાં જોડાય છે.
અને આ ઘટના મહત્વની બની જાય છે.
બહુ જ. એક તો આનાથી એલિનોર અને રેમન્ડ વચ્ચે એક અણધાર્યો સંબંધ શરૂ થાય છે, પણ એનાથી પણ વધારે સેમી અને એમના પરિવાર તરફથી જે પ્રેમ અને સ્વીકૃતિ મળે છે, એ એલિનોર માટે સાવ નવો અનુભવ છે. પહેલીવાર કોઈ એને ટીકા વગર અપનાવી રહ્યું છે. તે સેમીના ઘરે જાય છે, એમના બાળકોને મળે છે. આ બધું એના માટે એક આંચકા જેવું છે.
એટલે એની પેલી એકલતાની દિવાલમાં તિરાડો પડવા માંડે છે.
બરાબર. અને અહીંથી જ પેલો સવાલ ઊભો થાય છે કે શું આટલા ઊંડા આઘાત પછી પણ માણસ બીજા માણસ સાથેના જોડાણથી સાજો થઈ શકે?
રસપ્રદ. તો પછી એલેનોર અને રેમન્ડની દોસ્તી કેવી રીતે ખીલે છે? રેમન્ડ કેવી રીતે આ બધું સંભાળે છે?
રેમન્ડની એ જ તો ખૂબી છે, એ જજ નથી કરતો. એલિનોર ભલે ગમે તેટલી અજીબ વાતો કરે કે વિચિત્ર વર્તન કરે, રેમન્ડ શાંતિથી સાંભળે છે, ધીરજ રાખે છે.
એ એને બદલવાની કોશિશ નથી કરતો.
ના, બિલકુલ નહીં. એ એને સ્વીકારે છે, જેવી એ છે એવી. એ ધીમે ધીમે એની સાથે સમય વિતાવે છે, સાથે લંચ લેવું, એને ડોક્ટર પાસે લઈ જવી, પોતાની મમ્મી સાથે મેળવવી.
એટલે રેમન્ડ કોઈ ઉદ્ધારક નથી, પણ એક સારો દોસ્ત છે.
એકદમ સાચો શબ્દ વાપર્યો. એ ફક્ત સાદી માનવીય હૂંફ આપે છે. એ બતાવે છે કે સારો સંબંધ કેવો હોય, ટીકા વગરનો, સ્વીકૃતિવાળો, જે પેલી મમ્મીના કોલ્સથી સાવ ઉલટું છે.
હા, એ બંને વચ્ચેનો તફાવત તો દેખીતો છે.
રેમન્ડ એને અમુક સામાજિક પ્રસંગોમાં પણ લઈ જાય છે, પાર્ટીમાં, સેમીના અંતિમ સંસ્કારમાં. ત્યાં એલિનોરની હાલત જોઈને હસવું પણ આવે ને દયા પણ. એ પરિસ્થિતિઓને સમજવામાં સાવ કાચી છે.
અને પેલી થેરાપીનું શું થયું? એણે ચાલુ કરી?
હા, સેમીના કેસ વખતે જે સોશિયલ વર્કરે સલાહ આપી હતી અને રેમન્ડના થોડા પ્રયાસોથી એ આખરે ડોક્ટર ટેમ્પલ પાસે જવા તૈયાર થાય છે, મનોચિકિત્સક પાસે.
એના માટે તો બહુ મોટું પગલું હશે.
ખૂબ મોટું. શરૂઆતમાં તો એ ત્યાં જઈને ચૂપ જ બેસી રહે છે. શું બોલવું, ક્યાંથી શરૂ કરવું એ જ સમજાતું નથી. વર્ષોનો જે બોજ છે એને બહાર કાઢવો સહેલો નથી.
પણ વાર્તામાં પેલો જોની લુમોન્ડ તો હજી છે ને, એની આશાઓનું શું થયું?
હા, એ આવે છે હવે ક્લાઇમેક્સ તરફ. એલિનોર મહિનોથી જેની રાહ જોતી હતી એ જોની લુમોન્ડનો કોન્સર્ટ આવે છે. એ પૂરી તૈયારી સાથે જાય છે.
શું વિચારીને જાય છે?
એને એમ છે કે આ રાત્રે એની જિંદગી બદલાઈ જશે. જોની એને ભીડમાં જોશે, એના પ્રેમમાં પડશે અને પછી બધું સપના જેવું થઈ જશે.
અરે રે, પણ હકીકત તો કદાચ જુદી હશે.
બહુ જ જુદી. કોન્સર્ટમાં જઈને એને ખબર પડે છે કે જોની લુમોન્ડ તો એક સાવ સામાન્ય, ઠીકઠાક ગાયક છે. કોઈ ખાસ પ્રતિભા નથી, છીછરો લાગે છે. એણે જે આખો કાલ્પનિક મહેલ બનાવ્યો હતો
એ તૂટી પડે છે.
હા, પત્તાના મહેલની જેમ. જે આશા પર એ ટકી હતી, જે આશા માટે એણે આટલા ફેરફાર કર્યા હતા, એ આશા જ ખોખલી નીકળે છે.
આ તો બહુ મોટો ઝટકો કહેવાય. પછી શું થાય છે?
એ સંપૂર્ણપણે ભાંગી પડે છે. એને લાગે છે કે એનું જીવન સાવ ખાલી છે, નિરર્થક છે. અને નિરાશામાં એ ઘરે જઈને વોડકા અને દુખાવાની ગોળીઓ બધી સાથે લઈ લે છે. આત્મહત્યાનો પ્રયાસ.
હે ભગવાન. પણ રેમન્ડ?
હા, સદનસીબે રેમન્ડને ચિંતા થાય છે કે એલિનોર કેમ દેખાતી નથી. એ એના ફ્લેટ પર જાય છે, દરવાજો ખોલે છે અને એલિનોર બેભાન પડેલી મળે છે.
બચી જાય છે.
રેમન્ડ તરત જ મદદ બોલાવે છે, એમ્બ્યુલન્સ આવે છે, એલિનોરનો જીવ બચી જાય છે. રેમન્ડ ખરા અર્થમાં એનો જીવ બચાવે છે.
આ ઘટના પછી તો એણે સમજવું જ રહ્યું કે એને મદદની જરૂર છે.
બિલકુલ. આ ઘટના એના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. હવે એ થેરાપીને ગંભીરતાથી લેવાનું શરૂ કરે છે. ડોક્ટર ટેમ્પલ સાથે વધુ ખુલીને વાત કરે છે.
અને પેલો ભૂતકાળ, પેલી આગની વાત, એ બહાર આવે છે?
હા, ધીમે ધીમે ડોક્ટર ટેમ્પલની મદદથી એ દબાયેલી યાદો સપાટી પર આવે છે. પેલી ભયાનક રાતની વાત.
શું હતું એ રાત્રે?
એને યાદ આવે છે કે એની માતા કેટલી ક્રૂર હતી, અત્યાચારી હતી. અને એક રાત્રે નાની એલિનોરે પોતાની અને એની નાની બહેન મેરિયન ને બચાવવા માટે ઘરમાં આગ લગાવી દીધી હતી.
શું એણે પોતે આગ લગાવી હતી?
હા, પોતાની રક્ષા માટે. પણ એ આગમાં એની માતા અને નાની બહેન મેરિયન બંને મૃત્યુ પામ્યા. એલિનોર પોતે બચી ગઈ, પણ ગંભીર રીતે દાઝી ગઈ. અને ત્યારથી એ અપરાધભાવ સાથે જીવતી હતી.
ઓહ, આટલો મોટો બોજ! એટલે એના ચહેરા પર એ નિશાન હતા અને એટલે જેનું વર્તન
બધું આ આઘાત સાથે જોડાયેલું હતું. એની એકલતા, એની સ્વનફરત, બધું જ. પણ વાર્તાનો સૌથી મોટો વળાંક તો હવે આવે છે.
હજી કંઈ બાકી છે? આનાથી મોટું શું હોઈ શકે?
છે. ડોક્ટર ટેમ્પલ ખૂબ જ સંભાળીને, ખૂબ જ સહાનુભૂતિથી એલિનોરને એક સત્ય જણાવે છે.
શું?
એ કહે છે કે એલિનોર, તારી માતા તો 15 વર્ષ પહેલા જ મૃત્યુ પામી હતી પેલી આગમાં.
એટલે શું? તો પેલા ફોન કોલ્સ, દર બુધવારે જે વાત કરતી હતી એ
ક્યારેય થયા જ નહોતા. એ વાસ્તવિક નહોતા.
તો શું હતું
એ? એલિનોરના પોતાના મનનું સર્જન હતું, એના PTSDનું પરિણામ. પેલો મમ્મીનો અવાજ જેને સતત ઉતારી પાડતો હતો એ ખરેખર એની અંદર રહેલો એની અત્યાચારી માતાનો પડઘો હતો, એક મતિભ્રમ.
બાપરે, આ માનવું કેટલું અઘરું હશે એના માટે.
અઘરું તો શું કહું, એકદમ વિનાશક, પણ સાથે સાથે કદાચ મુક્તિદાયક પણ.
મુક્તિદાયક કઈ રીતે?
કારણ કે હવે એને સમજાયું કે જે રાક્ષસ સામે લડી રહી હતી એ બહાર નહોતો, એની અંદર જ હતો, અને એને હવે એના પર કાબુ મેળવવાની તક મળી.
અને એનો અંત કેવી રીતે આવે છે? મતલબ એ આ સત્ય સાથે કેવી રીતે જીવે છે?
અંતમાં એક બહુ જ સરસ પ્રતિકાત્મક દ્રશ્ય છે. એલિનોર પાસે એક જૂનો રમકડા જેવો ટેલિફોન હોય છે, જેના પર એ પેલી કાલ્પનિક વાત કરતી. એ ફોનને કચરાપેટીમાં ફેંકી દે છે.
જાણે અવાજ પર ફોન મૂકી દીધો હોય હંમેશ માટે.
બરાબર, પોતાના અંદરના એ ભૂત સાથેનો સંપર્ક કાપી નાખ્યો. એ બહુ શક્તિશાળી ક્ષણ છે.
વાહ, શું જબરદસ્ત સફર છે એલિનોરની. ચાલો હવે થોડી વાત કરીએ કે આ નવલકથા આપણને શું કહેવા માંગે છે, એના મુખ્ય વિષયો કયા કયા છે?
ઘણા બધા ઊંડા વિષયો છે. એક તો છે એકલતા, આજના સમયની મોટી સમસ્યા, પછી બાળપણનો આઘાત અને એની જિંદગી પર અસર.
હા, એ તો સ્પષ્ટ દેખાય છે.
પછી દયાની શક્તિ, રેમન્ડની સાદી દયા કેવી રીતે ચમત્કાર કરી શકે છે. બીજું, જીવન જીવવું અને ફક્ત ટકી રહેવું, એ બે વચ્ચેનો ફરક.
શરૂઆતમાં એલિનોર ફક્ત ટકી રહી હતી.
બરાબર. અને માનસિક સ્વાસ્થ્ય, એના વિશે વાત કરવામાં જે સંકોચ છે, જે ડર છે, એ મુદ્દો પણ બહુ સરસ રીતે આવ્યો છે. અને છેલ્લે પરિવાર, સંબંધો અને પોતાની કિંમત સમજવી.
આ બધું કહેવા માટે લેખિકાએ કઈ રીત અપનાવી છે? એમની લખવાની શૈલી કેવી છે?
સૌથી મહત્વનું છે પ્રથમ પુરુષ કથન. આખી વાર્તા એલિનોરના મોઢે કહેવાય છે. એની નજરથી આપણે દુનિયા જોઈએ છીએ.
એટલે એની વિચિત્ર ભાષા, એના વિચારો, એ બધું સીધું આપણને મળે છે.
હા, અને એના કારણે જ એ એક અવિશ્વસનીય વર્ણનકાર બની જાય છે. એ જે કહે છે એ કદાચ પૂરી હકીકતનો પણ હોય, કારણ કે એની સમજ જુદી છે. આમાંથી જ વક્રોક્તિ અને કરુણા બંને પેદા થાય છે.
એટલે હસવું પણ આવે ને રડવું પણ.
બરાબર. લેખિકાએ રમૂજ અને ગંભીરતાનું બેલેન્સ ગજબનું રાખ્યું છે. એલિનોરના અમુક અવલોકનો એટલા સૂકા અને રમૂજી હોય કે હસી રોકાય નહીં, પણ પછી તરત જ એની પાછળની પીડા દેખાય.
અને પ્રતીકો, કોઈ સિમ્બોલ્સ વાપર્યા છે?
હા, ચોક્કસ. ચહેરા પરનો ઘા એના ભાવનાત્મક ઘાનું પ્રતીક છે. વોડકા એ દુઃખ ભૂલવાનું, વાસ્તવિકતાથી ભાગવાનો રસ્તો છે. ઓફિસમાં પેલો છોડ પોલી, જેની એ સંભાળ રાખતા શીખે છે, એ પાલન પોષણ અને વિકાસનું પ્રતીક બને છે. અને આગ તથા મમ્મીના ઉલ્લેખો પૂર્વ સંકેત આપે છે.
કોઈ ચોક્કસ સંવાદ કે વાક્ય જે તમને બહુ ગમ્યું હોય?
એક તો પેલું, જો કોઈ પૂછે કે તમે કેમ છો તો તમારે ફાઇન કહેવાનું હોય છે, એ સામાજિક દેખાડા પર કટાક્ષ છે. અને એકલતા વિશે, આજકાલ એકલતા એ નવું કેન્સર છે, એ પણ બહુ સચોટ છે.
એ બતાવે છે કે એકલતા કેટલી શરમંદાક મનાય છે.
અને રેમન્ડની દોસ્તી વિશે, એ જે સમજે છે કે કોઈ કારણ વગર પણ કોઈ સારું હોઈ શકે, એ એના માટે મોટો બદલાવ છે. અને બાળપણ વિશે પેલું વાક્ય, તમે માનો છો કે માતા પિતા રક્ષા કરશે, મને જલ્દી સમજાઈ ગયું કે એ સાચું નથી, એ હચમચાવી દે છે. હવે
આખી નવલકથા વાંચતા વાચકની લાગણીઓ પણ કેવી ઉપર નીચે થાય છે. શરૂઆતમાં કદાચ એલિનોર વિચિત્ર લાગે, પણ અંત સુધીમાં તો એના માટે બહુ પ્રેમ અને સહાનુભૂતિ જાગે.
હા, વાચક પણ એની સાથે જ મોટો થાય છે જાણે. એના નાના વિજયમાં ખુશ થાય, એના દુઃખમાં દુઃખી થાય, ક્લાઇમેક્સ વખતે આઘાત લાગે અને અંતે એક શાંતિનો અનુભવ થાય.
અને આ પુસ્તક વાંચ્યા પછી શું યાદ રહી જાય છે, શું શીખવા મળે છે?
મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે આપણી આસપાસના લોકો પ્રત્યે થોડા વધુ દયાળુ, વધુ જિજ્ઞાસુ બનવું જોઈએ. દરેકની પોતાની એક વાર્તા હોય છે, એક સંઘર્ષ હોય છે જે આપણને દેખાતો નથી.
એટલે કે જજમેન્ટલ ઓછા થઈએ.
બરાબર. અને એ પણ કે સાદી માનવીય હૂંફ, નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફરક લાવી શકે છે, અને માણસ ગમે તેટલી તકલીફમાંથી પણ બહાર આવી શકે છે એ આશા.
ખરેખર આ પુસ્તકની સફળતાનું કારણ કદાચ એ જ છે કે એ આટલા અઘરા વિષયોને આશા અને હૂંફ સાથે કહે છે, ક્યાંય ભારેખમ થયા વગર.
અને આપણને વિચારતા કરી મૂકે છે કે આપણા જીવનમાં જે એલિનોર્સ છે એમના માટે આપણે રેમન્ડ બની શકીએ.
સાચી વાત. માનવીય જોડાણ અને માણસની અંદરની તાકાતની આ એક સુંદર વાત છે.
હા, અંધારું ગમે તેટલું હોય, એક નાનું કિરણ પણ મહત્વનું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.